સંત ભગવંત સાહેબજીની છે મહાત્મ્ય સભર વાણી સદા. વસંત પંચમી, શિક્ષાપત્રી જયંતિ તથા શાસ્ત્રીજી મહારાજ જયંતિ પ્રસંગે તારીખ 16 ફેબ્રુઆરી 2021ના રોજ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરીથી સંત ભગવંત સાહેબજીએ ઓનલાઈન સભામાં વરસાવેલ આશીર્વાદની પારાવાણી આ વિભાગમાં સમાવી છે.
સજાન સાઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, જાનધામી મુક્તની જય. કોન્ફરન્સ ફોન દ્વારા મહામંગલકારી પર્વ વસંત પંચમીની ઉજવણીમાં જોડાયેલા સર્વ વાલા સંતો ભક્તોની જય જય જય. ખરેખર ખૂબ આનંદનો મહિમાનો દિવસ વસંત પંચમી. આખા વર્ષમાં અમુક દિવસોને બહુ ભાગશાળી ગણાય છે કે આ દિવસે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવો હોય તો મુહૂર્ત જોવાની જરૂર નહીં. કોઈને પણ કહે વસંત પંચમી એ શ્રેષ્ઠ મુહૂર્ત, ગમે તે ટાઈમે તમે ગમે તે કરો પણ એ શુભ જ હશે. એટલે બહુ ભાગશાળી મંગલકારી દિવસ, અને સ્વામિનારાયણ ભગવાને એ દિવસ પસંદ કરીને ભગવાનના આપને સૌ આશ્રિતોને પ્રભુની ભક્તિનો પરમ આનંદ માણીએ, દેહે કરીને વ્યવહારે કરીને સુખ્યા રહીએ એવી ધર્મની મર્યાદામાં રહીને ભક્તિ કરવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રંથ શિક્ષાપત્રી આપણને આપ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયનો અજોડ ગ્રંથ છે. સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલ આપણા સ્વામિનારાયણ હતા, સત્સંગી હતા. એમના પિતા શ્રી ઝવેરભાઈ બાપા શાસ્ત્રીમાન અનન્ય ભક્ત હતા, અને સરદાર સાહેબ 15-16 વર્ષના હતા ત્યારે ખૂબ તોફાની હતા. બાપુજીને બહુ ચિંતા હતી, શાસ્ત્રીજી મહારાજ પાસે લઈને આવીને આશીર્વાદ અપાવ્યા કે આ છોકરો મારો ભણે, બહુ તોફાન કરે છે, ભણવામાં ધ્યાન નથી આપતો. ત્યારે શાસ્ત્રી મહારાજે વિઠ્ઠલભાઈ ને વલ્લભભાઈ ને બંનેને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે આ તમારો દીકરો તો દિલ્હીનો બાદશાહ થાય એવો છે. બધાને હસવું આવે કે આ ગામનો સરપંચ થાય તોય બહુ છે, કારણ કે એવા તોફાની હતા. પણ મોટા પુરુષ તો આત્મા ઓળખતા હોય, જે કામ કરવા લાવ્યા હોય એને જાણતા હોય ને એની દિશા આપતા હોય. તો એ સરદાર સાહેબ શિક્ષાપત્રી વાંચતા અને બોલ્યા. એક વખત ભારત સ્વતંત્ર થયું ત્યારે હોમ મિનિસ્ટર હતા અને ભારતની બધી વિટંબણાઓને પૂરેપૂરી એમને જાણી અનુભવી, ત્યારે એક જગ્યાએ બોલ્યા કે જો ભારત વર્ષના નાગરિકો સ્વામિનારાયણ ભગવાને રચેલી શિક્ષાપત્રીનું જો અનુસરણ કરે, શિક્ષાપત્રીનું જો પાલન કરે તો ભારતની કોર્ટોનું 60% કામ પૂરું થઈ જાય. કોર્ટમાં લોકોને જવું જ ના પડે, વ્યવહારે કરીને લોકો સુખ્યા થઈ જાય, સિવિલાઇઝ થાય એવી અદભુત શિક્ષાપત્રીનો ગ્રંથ મહારાજે જીવન જીવવાનો આચાર સંહિતા રૂપ આપ્યો. ને સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક ભક્તોને એને અનુસરવાની આજ્ઞા આપી, અને સાથે સાથે આચાર સંહિતા સાથે આત્માના કલ્યાણની પણ એક વાત કરી. ખરેખર શિક્ષાપત્રીના ગ્રંથ પર આપણા સૌના વાલા લાડીલા એવા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામીએ સત્સંગ દીક્ષા નામનો અદભુત ગ્રંથ પણ આપણને શિક્ષાપત્રી પર આપ્યો. હવે પુરુષોની આપણા પર કેટલી મોટી કૃપા, જેમ જેમ યુગ એડવાન્સ થતો જાય એમ એમ આપણું જ્ઞાન આ વાતોનો વર્જન પણ આપણા માટે નવા રૂપમાં નવા ફોર્મમાં નવી રીતે પાલન કરવા માટે આવા દિવ્ય પુરુષો આપતા હોય છે. પણ એમાં એક શ્લોક અનાદિનો છે, સનાતન છે, બદલાશે નહીં. જે 116મો શ્લોક, નિજાત્માનં બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષણમ વિભાવ્યતે અન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. પોતાના આત્માને ત્રણ દેહ ત્રણ અવસ્થાથી પર માણીને, ત્રણ ગુણથી પર માણીને, બ્રહ્મ સ્વરૂપ એવા સત્પુરુષમાં જોડીને આગ્રહમાં રહે તો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય. આ સનાતન છે. તે શ્લોક દ્વારા સ્વામિનારાયણ ભગવાને એ વાતનો પણ નિર્દેશ કર્યો, એવા અક્ષરરૂપ થયેલા સાધુની ભેટ આપીશ. એટલે સ્વામિનારાયણ ભગવાને મૂળ અક્ષર ગુણાતન સ્વામીને પોતાની સાથે લાવ્યા, પોતાની હયાતમાં સંતોને ભક્તોને ઓળખાણ પણ કરાવી કે હમણાં રહેવાનું અક્ષરધામ છે, મૂળ અક્ષરમૂર્તિ ગુણાતન સ્વામી એ અમારું અક્ષરધામ છે, આવા સાધુ દ્વારા અમે પૃથ્વી પર અખંડ રહીશું. એને પોતાનો આત્મા માનશો, એને વિશે આત્મબુદ્ધિની પ્રીતિ કરશો અને એની આજ્ઞામાં રહેશો તો અમારી પ્રસન્નતાના પાત્ર બનતા ત્રણ દેહ ત્રણ અવસ્થા ત્રણ ગુણથી પર તમે થઈ જશો, અક્ષરરૂપ થશો અને ભગવાનના ધામનો આનંદ પામી શકશો, મેળવી શકશો છતી દેહ. એવો અદભુત શિક્ષાપતિનો ગ્રંથ ને એવા અદભુત એમાં લખેલા શ્લોકનો જેના દ્વારા પ્રકટીકરણ થઈ જાય ગણાતા સાધુની સ્વામિનારાયણ ભગવાને આપણને ભેટ આપી. પણ આપણી કેવી છે, સીમિત બુદ્ધિ છે, અથવા તો જે બધું ભદ્રમ ભદ્રતા ચાલી આવે એને ફોલો કરનારા છે. નવીન વસ્તુનો સ્વીકાર બહુ ઓછા માણસો કરે, આમ પાછા કરે છે સ્વીકાર. મોબાઈલ ફોનનું નવું વર્ઝન આવે એટલે તરત લેવા પડા પડી કરે. લોકો કહે અમેરિકા ઇંગ્લેન્ડ ભારતમાં એમ લાંબી લાંબી લાઈનો લાગે છે મોબાઈલ બહાર પડે તો લેવા, નવું વર્ઝન લેવા તરત તૈયાર, નવું ફિલ્મ પડે જોવા તૈયાર, નવી સ્ટાઇલ આવે તો તરત તૈયાર, નવી ગાડી પડે એટલે તરત બુક કરાવે. આમ એ બધું નવું લેવું એટલે, પણ ધર્મમાં સત્સંગમાં કંઈક નવીન વાત આવે અને સાચો એવા સત્પુરુષ તરફથી આવે, પછી સામાન્ય લોકોમાંથી નહીં. ભગતજી મહારાજે જે વાત આપી ગુણાતાન સ્વયં મૂળ અક્ષર બ્રહ્મના અવતાર છે, ના સ્વીકાર્યું. ભગતજી મહારાજને કેટલી બધી તકલીફો પડી, વિમુખ કર્યા, સ્વીકાર્યું નહીં. જે સ્વામિનારાયણ ભગવાને સિમ્બોલિક લક્ષ્મીનારાયણ દેવપદરા વડતાલમાં અમદાવાદમાં નર નારાયણ દેવપદરા, નર અને નારાયણ, લક્ષ્મી અને નારાયણ, જૂનાગઢમાં રાધા રમણ દેવ રાધા અને કૃષ્ણ ભગવાન, ગોપીનાથ દેવપદરાયા ગઢડામાં ગોપી અને નાથ ગોપીનાથ કૃષ્ણ ભગવાન, મદન મોહન ધોળેરામાં. તમે જો યુગલ ઉપાસનાના મંદિરો સ્વામિનારાયણ ભગવાને રચ્યા, નહીં તો કૃષ્ણ પરમાત્માને એકલી મૂર્તિઓ ના પધરા, તારે વૈષ્ણવ સંપ્રદાયમાં કે શ્રીનાથજીમાં એકલી ભગવાનની જ મૂર્તિ હોય છે. લો તો સ્વામિનારાયણ ભગવાન એ વૈષ્ણવ સંપ્રદાયને ફોલો કરતા હતા. અમારો આપણો સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય એ ઉદ્ધવ સંપ્રદાય છે એવું કહેતા સ્વામિનારાયણભાઈ, એટલે વૈષ્ણવ સંપ્રદાય છે. તો વૈષ્ણવ પરંપરામાં તો એક જ મૂર્તિ પધરાવે છે શ્રીનાથજીની કે કૃષ્ણ ભગવાનની, પધરાવતા છે બીજે જગ્યાએ કોઈ જઈએ રાધા કૃષ્ણ કેવું. પણ સ્વામિનારાયણ ભગવાને એમને રચી છ છ મંદિરમાં યુગલ ઉપાસનાનો મૂર્તિઓ પધરાવી, નર નારાયણ લક્ષ્મીનારાયણ રાધા રમણ દેવ મદન મોહન દેવ ગોપીનાથ દેવ, એમને નિર્દેશ કર્યો તો કે ભગવાન એના ભક્તમાં અખંડ, એવા સાધુમાં અખંડ રહે છે, એવા સાધુ દ્વારા પ્રગટ રહે છે અને એવા સાધુમાં જોડાવું તો જ ભગવાનનું સાચું દર્શન થાય, તો જ ભગવાનની પ્રસન્નતાનો પાત્ર બનીએ, તો જ ભગવાન રાજી થયા એવું જીવન જીવવાની સમજ આવે, સ્વામિનારાયણ ભગવાનને આપણી સાધના સરળ બનાવી હતી એટલા ઉપાસના પદ્ધતિ પ્રવર્તન. ઉપાસના ઉપાસન, ભગવાનની નજીક બેસવું, ભગવાનની નજીક બેસવું એટલે ભગવાનની સાથે રહેવું, ભગવાનના થઈને રહેવું, ભગવાનને રાખીને પ્રવૃત્તિ કરવી. તો ભગવાન રહે કેવી રીતે? તો જેના દ્વારા ભગવાન પ્રગટ છે એની સાથે જોડાવું. આપણા ઘરમાં ઇલેક્ટ્રિક પંખા હોય, લાઇટો હોય, બધું હોય, ફ્રીજ હોય, એર કન્ડિશનર મશીન હોય, ભાત ભાતના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એને ચાલુ કરવા શું કરવું? સ્વિચ ઓન કરે તો ચાલુ થઈ જાય? ના, એને ઇલેક્ટ્રિકના થાંભલા જોડે, પાવર જોડે એને લાઇટનું કનેક્શન લેવું પડે. ઘણા બંગલા તૈયાર હોય તો કે ભાઈ રહેવા નથી ગયા. કેમ નથી રહેવા ગયા? કારણ કે લાઇટો નથી, એટલે કનેક્શન નથી મળ્યું ઇલેક્ટ્રિકનું. ઇલેક્ટ્રિકનું કનેક્શન મળે ત્યારે ઘર રહેવા લાયક બને, લાઇટો બાઇટો બધું થાય. એમ ભગવાનની પ્રસન્નતાનું પાત્ર બનવા માટે, ભગવાનની સાથે રહેવા માટે, ભગવાન આપણામાં રહે ને ભગવાનના થઈને આપણે જીવીએ એના માટે કનેક્શન જોઈએ. એ ભગવાનમાં જે રહે છે એવા સાધુમાં કનેક્ટ થાવ તો ભગવાન સાથે કનેક્ટ થાય આપણે. આ સીધી સાદી સરળ વાત આપણે બધા બુદ્ધિશાળી માણસ એટલી ગૂંચી નાખી ભગતજી મહારાજને સમજ્યા નહીં, એ વાતને ના સમજ્યા. પણ ધન છે શાસ્ત્રીમાનો જે વસંત પંચમે શાસ્ત્રીમાનો પ્રાગટ્ય પર્વ, લાખ લાખ ને કરોડ કરોડ ને એને આંકડા ઓછા પડે એટલા વંદન કરીએ તો ઓછા છે. એ દિવ્ય પુરુષે ખરેખર ભગતજી મહારાજ થકી પ્રાપ્ત કરેલું રહસ્ય પોતે કાર્ય કરવા માટે જ શાસ્ત્રીમાં જાયેલા બ્રહ્માંડમાં. સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ તો યાદ રાખો, જે બિમલ બોલ્યો કે સ્વામિનારાયણ ભગવાનના જે સંકલ્પ અમે, એક સંકલ્પ હતો. બિમલ સરસ વાતો કરી કે એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવું, એકાંતિક એકના અંતે પામી જાય, ભગવાનમય બનીને ભગવાનની ભક્તિ કરતા એક સમાજનું, જેને આપણે ગુણાતી સમાજ કે એનું સ્થાપન કરવા પધરા. સ્થાપન કેવી રીતે થાય? એવા ગુણાતી સાધુના યોગ વગેરે અશક્ય છે. અક્ષરરૂપ થવા માટે અક્ષરરૂપ થયેલા સાધુની જરૂર છે. ગુણાતીત ભાવને પામેલા, ગુણાતીત ભાવને પામેલા સાધુને પોતાનો આત્મા માણી બે જણી આજ્ઞા પાળવી આવશ્યક છે, ઇમ્પોર્ટન્ટ છે. એ ગુણાતાન સ્વામી મૂળ અક્ષર બ્રહ્મના અવતાર મહારાજ એમને પોતાની સાથે એટલે લાયેલા મોડેલ તરીકે કે આવો સાધુ એનાથી કે અમે પ્રગટ રહીશું. અને ભગતજી મહારાજે ઓળખાણ કરાવી અને ભગતજીને વાત શાસ્ત્રીમાં જે પકડીને સમગ્ર વિશ્વના ફલક પર એમને મૂકી. એટલે આપણે બધા ફાઈ ગયા. શાસ્ત્રીમાં પ્રાગટ્ય પર્વ ખરેખર માનવ માત્રનું પરિવર્તન કરવા માટે દિવસ કહેવાય. આ બધા દિવસો ઉજવે છે ને, વેલેન્ટાઇન ડે ને ફાધર્સ ડે ને મધર્સ ડે ને આવા બધા ડે ઉજવે છે. કોઈ આવા દિવસ ઉજવાય પરિવર્તન દિવસ. વાનરમાંથી માણસ પરિવર્તન થયો પણ અહીંથી અટકી ગયો તો પોતાની બુદ્ધિ હોશિયારી આવડતથી સખત મહેનત કરીને માણસે સુખ સુવિધાઓ અનંત પ્રકારની ઊભી કરી. પણ એ જ માણસ અહંતા મમતાને કારણે શાંતિથી જીવી નથી શકતો, રહી નથી શકતો. તમે જો દુનિયાના ફલક પર એ કકરાટ કંકા મારા તારો ભરું તમે જો તો ધોધલ ધમાલ ચાલી રહી છે. સાથી ભાઈ શું તમે પેલા ગાળા ડમણિયા ફરતા હતા, ચાલી ચાલીને ફોફા મારતા હતા, લાઇટ નહોતું અંધારામાં અથડાતા હતા, એમાંથી કેટલી બધી સુખ સુવિધાઓ અકલ્પનીય. અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ભારતમાં, યુરોપમાં તમે જુઓ તો માણસને અકલ્પનીય સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. પણ ગાળા ડમણિયામાં ફરતા માનવો જેવું શાંતિ અને સુખ પ્રાપ્ત ના કરી શક્યા. કોઈ છોકરાની જોનમાં જઈએ તો મજા પડી જતી, ત્રણ દાડા જોન રોકાય, કેટલા દાડા? ત્રણ દાડા. વર રાજા પૈને એક રાતે પૈને, પણ આગલે દાડે જવાનું લગ્ન દિવસે, પછી બીજે દાડે તાઈન દાડા જવાન રહે, ધામધૂમ ચાલે શાંતિથી, એમાં સુવિધા કશી રહે, ધર્મશાળા જ હોય, કોઈ વાત નહીં, જેમ ફાઈવ સ્ટાર હોટલ ની કઈ સુવિધાઓ નથી, પણ માણસ તમે જુઓ તો મસ્તીથી જમે, આનંદ કરે, તમે જુઓ તો. અને અત્યારે એક દિવસમાં 10 લગ્ન એટેન્ડ કરે છે, તોય હાઈવો હાઈવો હાઈવો. કોઈ પૂછો કે આજે તો લગ્નમાં શું હતું, રોમ તારી માય કોઈને ખબર હોય તો. અને પહેલા વખતના માણસને પૂછે તો કે પેલાના લગ્નમાં આ ખાધું હતું, આના લગ્નમાં આ ખાધું હતું, આના ત્યાં આ ખાધું હતું. એટલું પ્રેમથી જમ્યા હોય, યાદ રહે બધું. અત્યારે તો શું જમે છે જ માણસ કે ભાઈ હાઈ હોય હાઈ હાઈ હોય, શું થયું શું થયું, મૂળ વસ્તુ ચૂકી ગયો માણસ. જે શોધવાનું તે ના શોધી શક્યો, અને એ ભગવાન દયાળુ છે, ઉદાર છે, અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, કૃપાળુ છે. એમને જોયું આ માણસ સુખ સુવિધાઓ દેહની જ હોય છે, દેહના સુખ માટે જ પોંપા મારશે, આત્માની ખબર નહીં, એટલે આત્માના સુખની કોઈ ખબર એને છે નહીં, એટલે એ ખબર આપવા માટે પોતે પ્રગટ થયા માનવ રૂપે, નેવા સાધુ થકે પ્રગટ થયા. શાસ્ત્રી મહારાજે આપણને કૃપા કરી એ આત્માના સુખે સુખી કરવાનો અદભુત માર્ગ બતાડ્યો. હે માનવો, જીવનમાં બધું કરો, અને એવા ગુણાતીત ભાવને પામેલા સાધુમાં જોડાઓ, આત્મબુદ્ધિની પ્રીતિ કરો, એની આજ્ઞા પાડીને પછી તમારું બધું કરશો તો કશું બંધનરૂપ નહીં થાય, અંત મમતા ઓગળશે, પરિવર્તન થશે જીવનમાં. યાદ રાખો, કશું છોડવાનું નથી, અંદરથી છૂટી જશે. કકરાટ કંકાસ કરાવે એવી બધી વસ્તુઓ એ આપણામાંથી વાઇપ આઉટ થઈ જશે, જતી રહેશે. સર્વાંગ સુંદર જે જે સુવિધાઓ છે, જે જે બધું છે, એ જ તમને આનંદદાયક સુખદાયક લાગશે. જો મૂળ માયા નીકળી જશે તો. પણ એવા ગુણાતીત સાધુને વળગ્યા વગર, એવા ગુણાતીત સાધુને ઓળખ્યા વગર, એવા ગુણાતીત સાધુમાં જોડ્યા વગર, એવા ગુણાતીત સાધુને બે હાથ જોડીને આજ્ઞા પાડ્યા વગર કદી 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 જીવ ઈશ્વર ત્રીજું માયા એ સમુદ્ર ક્રોસ થઈ શકતો નથી. અને એ ક્રોસ કરો તો બ્રહ્મ સ્વરૂપ થાવ, બ્રહ્મ સ્વરૂપ થાવ તો પરબ્રહ્મનો આનંદ આવે, આવે ને આવે જ. શાસ્ત્રીમાં જે કૃપા કરીને આપણને, કેવા અદભુત પુરુષ તમે જુઓ તો, કેટલો બધો કષ્ટ સહન કર્યા. અક્ષર પુરુષોત્તમની ઉપાસના, ભગવાન સદાય સાકાર છે, કરતા હતા છે અને પ્રગટ છે. બે જણી આજ્ઞા પાડો અને ભગવાનના ભક્તો નિર્દોષ છે. આ પાંચે પાંચ મુદ્દા તમે શાસ્ત્રીમાનનું જીવન ચરિત્ર વાંચો. હું તો બધાને ભલામણ કરું છું, બધા ભક્તોને મારી પ્રાર્થના છે. કોરોના કાળમાં બહુ બહુ નુકસાન થયું છે વાત સાચી, પણ આધ્યાત્મિક આપણને ફાયદો પણ બહુ થયો છે. સમય છે, બીજી દોડધામ બંધ છે, તો શાસ્ત્રીમાં જીવન ચરિત્ર ઉગીમાં જીવન ચરિત્ર, શાસ્ત્રીજી મહારાજના પત્રોનો બે પુસ્તક, ખરેખર આપણે ધન્યવાદ ઘટે બે સંસ્થાના સંતોને. શાસ્ત્રીમાં ઉગીમાં જે સંસ્થામાં સંતો બનાવ્યા, ભણેલા ગણેલા તમે જુઓ તો, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ભક્તિપ્રિય કોઠારી, ત્યાગવલ્લભ સ્વામી, વિવેક સાગર સ્વામી, તમે જુઓ તો એક 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 બ્રહ્મવિહારી સ્વામી, ભદ્રેશ સ્વામી, જૈન સાધુઓ છે, જૈન સાધુઓ, હરિપ્રસ સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી, તમે જુઓ તો અશ્વિનભાઈ, શાંતિભાઈ, આ બધા ગુરુજી અદભુત સાધુઓની ભેટ આપી છે. જેમને યોગીજી માને શાસ્ત્રી મહારાજની વાતોને અદભુત મંદિરો દ્વારા, પ્રકાશનો દ્વારા, કેટલું સરસ છે. અમે બોચાસન સંસ્થાના સંતોને મસ્તક નમી જાય. પ્રમુખ સ્વામી બાપાની આજ્ઞાથી, મહંત સ્વામીની આજ્ઞાથી એ બધા ગ્રંથો બહાર પાડે છે. જીવન ચરિત્રો મહારાજનું, ગુણાતીતનું, શાસ્ત્રી મહારાજનું, યોગી મહારાજનું, ભગતજી મહારાજનું, આ જીવન ચરિત્ર વાંચીને એમાં શાસ્ત્રીજી મહારાજના લિખિત શાસ્ત્રી અજ્ઞ પુરુષ દાસજી ભાગ એક ને ભાગ બે પત્રોનો જે ગ્રંથ છે વાંચવા જેવો છે. ખુશ થયો. શાસ્ત્રીજી મહારાજ ને યોગી મહારાજે પ્રમુખ સ્વામી બાપા જે ભીડો વેઠીને આપણા માટે જે આવી અદભુત સુખમય આનંદમય માર્ગ બનાવ્યો છે, આપણને અંદરથી થઈ આવા પુરુષ માટે શું ના કરીએ એવો ભાવ પ્રગટ છે. શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજ દ્વારા જે ઉપાસનાની વાતો સાંભળી કરી હતા ને એ અક્ષપુરુષનું સાકળ સ્વરૂપ જ શાસ્ત્રી મહારાજ હતા, પણ એમને જીવન જીવીને બતાવ્યું કે સ્વામિનારાયણ ભગવાન ભગવાનનું સ્વરૂપ છે, એ દ્રઢ નિષ્ઠા એટલે તેને સાધુ થયા. દીક્ષિત લઈને શાસ્ત્રી યજ્ઞ યજ્ઞપુરુષ સંસ્કૃતમાં ભણ્યા ને શાસ્ત્રી બન્યા એટલે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજી કહે એટલે બીએસ ગ્રેજ્યુએટ થયા સંસ્કૃતમાં. અને બીજું સ્ટેપ છે કરતા હતા ભગવાનને માની, તો એમના જીવનમાં તમે જો એમના પત્રોમાં તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે પળે પળ ભગવાનને કરતા હતા. કેટલા જાયન્ટ પુરુષ, સૂરવીર એટલા બધા, કોઈના બાપથી દબાય નહીં, અડફટે ચડ્યો તો એને ખંકરીને એ કરી નાખે એવા, પણ એટલા દાસો તો ભક્તિથી ભર્યા ભર્યા હતા, પોતાની સુરવીરતા એમને ક્યાં વાપરી. કરતા હતા ભગવાનને માને એકદમ. તમે જુઓ તો 1905 પ્રસંગ બન્યો એ તમને કહું. 11 નવેમ્બર 1905 ના 14 ની સવારે હરિભક્તોની એક અગત્યની મીટિંગ મળી અને સૌએ નક્કી કર્યું, ઘનશ્યામભાઈ વૈદનું સૂચન આવ્યું એમાં કે સ્વામીશ્રીને વડતાલથી ખસેડી લેવા એ જ ઉત્તમ માર્ગ છે. એટલી બધી શાસ્ત્રીજી મહારાજને તકલીફ હતી કે બધા હરિભક્તોને એટલો બધો શાસ્ત્રીમાં માટે પ્રેમ હતો, સમયમાં આવીને ઘરે જતું રહ્યું, પણ શાસ્ત્રીમાં તો વડતાલ રહે તકલીફ નો પાર નહીં. એટલે આ બધા કહે કે શું કરવું આપણે, આપણાથી તો એ રહેવાય નહીં. દરેક ભક્ત રાજ ઘનશ્યામ બધા સૂચકો સ્વામીશ્રીને વડતાલથી ખસેડી લેવા એ જ ઉત્તમ માર્ગ છે. એટલે સૌ ખસેડવા કેવી, એટલે નિર્ણય કર્યો કે આચાર્ય મહારાજ પાસે આપણે ચિઠ્ઠી લખાઈએ અને સ્વામીને બોચાસન બાજુ વિચરણમાં રુદેલનું અમે મંદિરનું કામ ચાલુ છે અને શાસ્ત્રી મહારાજ દ્વારા થઈ રહ્યું છે તો તેનું ધ્યાન રાખો, આપણે મંદિરની બહાર આચાર્ય મહારાજની ચિઠ્ઠી મેન આચાર્ય મહારાજની રજા લઈને વિચરણમાં શાસ્ત્રી મહારાજને મંદિરની બહાર લઈ જઈએ. પણ આચાર્ય મહારાજ ને કોઠારી બંનેને મળ્યા પણ કોઈ એ બાબતનો કોઈ પ્રતિભાવ જ ના આપ્યો, આ લોકોને કોઈ જવાબ જ ના આપ્યો. એટલે બધા ભેગા થઈને ગોવર્ધનભાઈ કોઠારીને મળ્યા. તારે સાંભળો, ગોવર્ધનભાઈ કોઠારી છે વાત કરે છે, સાંભળવા જેવી છે. હરિભક્તોને ગોવર્ધન કોઠારી ગોવર્ધનભાઈએ લાચારીથી કહ્યું. એક વખત ગોવર્ધનભાઈ કોઠારી, ગોવર્ધનભાઈ કોઠારી એટલે રઘુવીરજી મહારાજ વખતના આચાર્ય, ચાર આચાર્ય સાથે કામ કર્યું ને એમને એટલો ડંકો વાગે, હાક વાગે, પણ પાછલી હવે આ જે પ્રસંગ છે ત્યારે ઉંમર થઈ ગયેલી, એનો બધો કંટ્રોલ છૂટી ગયેલો, એટલે ગોવર્ધનભાઈ કોઠારીએ લાચારીથી કહ્યું, શબ્દ વાપર્યો છે કે અત્યારે મંદિરમાં મારું કાંઈ ચાલે તેમ નથી અને આ કાર્ય આચાર્ય સિવાય કોઈ ખુલાસો નહીં થાય, માટે તેમની પાસે દબાણપૂર્વક માંગ, આચાર્ય પાસે પ્રેશર લાવીને માગણી કરો. એમ કહીને ગંભીર થઈને એક વાત, આ બહુ અગત્યનું વાક્ય છે, સાંભળવા જેવું છે, યાદ રાખો. એમ કહીને ગંભીર થઈને એક વાક્ય ગોવર્ધનભાઈ કોઠાર ઉચ્ચારે છે, કાન ખોલીને સાંભળજો બધા ભાઈ, કે ગોવર્ધનભાઈ કોઠારી બોલે છે એક બીજી વાત, એ બોલે છે એક બીજી વાત કે આ વખતે શાસ્ત્રીને એકલા મૂકીને જશો નહીં, શાસ્ત્રીજી મહારાજને મંદિરમાં એકલા મૂકીને જશો નહીં. આ પછીના બધા વાક્યો અધ્યાહર રાખ્યા, એના પરથી કેટલી ગંભીર પરિસ્થિતિ હતી એનો ક્યાસ નીકળે છે. એ બધા હરિભક્તો ધક્કારો ચૂકી ગયા એવું લખે છે, ધ્રુજી ગયા. સૌએ સ્વામીશ્રીને બધી વાત કહી, આ વાત સ્વામીશ્રીને શાસ્ત્રી મહારાજને કહી, ત્યારે વડતાલ છોડી દો, આ તો હદ થાય છે, તમારા જીવનું જોખમ છે. ત્યારે સાંભળો, સ્વામી શ્રી સ્થિત પ્રજ્ઞતાથી બધું સાંભળી રહ્યા છે. કોઈ માણસ તમે હું તમે આ વચ્ચે આપણી જાતને મૂકીએ, કોઈ આઈને આપણને કહે કે તમારી જાતની સલામતી નથી અહીં રહેવામાં, તો તમે શું વિચાર કરો? વિચાર કરો, આ બધા કહેવાતા દેશ સેવકો નેતાઓ એક ગંભીર ફોન આવે કે તમારે પર હુમલો થવાનો છે, તો પાંચ પાંચ દસ દસ કમાન્ડો વધી જાય આજુબાજુ. તમે જુઓ તો આ તો ગોરધનભાઈ કોઠારી જેવો રિસ્પોન્સિબલ માણસ કોઠારી એ ભક્તોને કહે છે કે શાસ્ત્રીજી મહારાજને એકલા મૂકીને જશો નહીં, કેટલી ગંભીર વાત કરી એમને. અને આ વાત શાસ્ત્રીજી મહારાજને, શાસ્ત્રીજી મહારાજ સ્થિત પ્રજ્ઞતાથી બધું સાંભળી રહ્યા. અને તમે જો જે કરતા હરતા ઉપાસનામાં છે, ભગવાનને સાકાર તો હતા જ એટલે તો સાધુ થયા એમના માટે, પણ ભગવાનને કરતા હરતા કઈ હદે માનતા હતા કે તમે શાસ્ત્રીમાં બોલ્યા, તમે નાહકના સંકલ્પ કર્યા કરો છો, આ બધા તમે નાહકના સંકલ્પ કર્યા કરો છો, આપને શ્રીજીને આશ્રિત છે. જુઓ, આપને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે, સ્વામિનારાયણ ભગવાનની મરજી અનુસાર રહેવું માટે કોટી કલ્પે છૂટા થવાની વાત કરશો જ નહીં. ભગવાનને કરતા હતા, ભગવાનની મરજી અનુસાર જ બધું થવાનું. કરતા હતા જે કોણ મને મારનાર છે, એમનો કહેવાનો મતલબ એ હતો, ભગવાનની મરજી સિવાય મારી મરજી વિનારે કોઈથી તરનું નવ તોડાય બોલીએ છે, પણ આપણે નહીં, શાસ્ત્રી મારની રગે રગ મળ્યા હતું. નિશ્ચિંતાથી સ્થિત પ્રજ્ઞાપૂર્વક એમને મારવાની ધમકીઓ મળી છે, એમને મારી નાખશે એ વાતો થઈ રહી છે, ત્યારે શાસ્ત્રીમાં સ્થિત પ્રજ્ઞતાપૂર્વક બોલો છે કે મહારાજની ઈચ્છાથી જ બધું થવાનું છે, એની મરજી વિના કાંઈ થવાનું, કરતા હતા પણ થવાનું. ત્રીજી સ્ટેપ આવે છે, એવા ગુણાતે સાધુમાં જોડાવું અક્ષરશ ઉપાસનાનું. ભગતજી મહારાજમાં અસાધન પ્રીતિ, અસાધન તમે વિચાર કરો, આવા સાધુ જેની આચાર્ય મહારાજ પાસે ગાદી પડે, જેનું સંસ્થામાં માન સન્માન, હજારો હરિભક્તો જેનામાં ખેંચેલા હોય, ભગવાધારી સંત પ્રકાંડ પંડિત જ્ઞાન તમે જો તો, સાચો નિયમ ધર્મ જો તો, એની તોડે કોઈ સાધુ ન શકે. એટલા અદભુત નિયમબદ્ધ સાધુ, મહાપ્રભાવશાળી, મહાતેજસ્વી. અને ભગતજી મહારાજ એ ગૃહસ્થ અને ભગવાન સફેદ કપડાધારી હતા, સંસારી માણસ હતા, પણ શાસ્ત્રીજી મહારાજે એમને ગુરુ બનાયા અને એને ગુણાતી સ્વરૂપ કાયે જોતા હતા. ગુણાતાન સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરીને ભગતજી મારું જીવનચરિત્ર વાંચો તો આપણને ખ્યાલ આવે કેવું જીવન જીવીને પ્રસન્નતા પ્રાપ્ત કરી છે. કોઈ ગુણાતાન સ્વામી કે તમે ભલા માણસ, આટલા બધા ભગવાદારી સાધુ હતા, આટલા બધા બ્રાહ્મણો આટલા બધા હતા, એક દરજીના દૈવત તમે આપ્યું? ગુણાતાન સ્વામી હસ્યા, બોલ્યા કે આપ્યું નથી ભલા માણસ, અપાઈ ગયું છે. શું થયું? અપાઈ ગયું છે. એવું જીવન જીવ્યા એટલા કષ્ટ સહન કરે, ભગવાન અર્થે માથું વાંકીને જે સેવાઓ કરી છે, પ્રભુ રાજી થઈ ગયા, આપી દીધું, અને ઠોઠ બોઠ્યું નથી, પાછું લઈ લેવાય કે છે. ગુણાતીતની અંતની પ્રસન્નતા પ્રાપ્ત કરીને ગુણાતીત ભાવને પામેલો એ સાધુ છે. શાસ્ત્રીજી મહારાજને સમજાવ્યું, આટલા બધા સાધુઓ, બધા આટલા લાખો હરિભક્તો કોઈને ખ્યાલ ના આવ્યો, તમે વિચાર કરો. એ અક્ષર પુરુષોત્તમનું રહસ્ય શાસ્ત્રીજી મહારાજ સમજ્યા, અને ગુણાતીતમાં ભગતજીમાં આત્મબુદ્ધિ જોડાય એટલે એવા જોડાયા કે એની આજ્ઞાને અક્ષર પાલન કર્યું. આમાં બધા હરિભક્ત કહ્યું, તમારું જૂનું જોખમ છે, તો એ કરતા હતા માને કે મારું કોઈ નથી, તમે ચિંતા ના કરો, છૂટા પડવાની વાત નહીં. કારણ એ બોલો છે પછી, ભગતજી મહારાજની, મારા ગુરુ ભગતજી મહારાજની મને આજ્ઞા છે કે તારા કટકા થઈ જાય તો હું સ્વાધી દઈશ, પણ વડતાલનો દરવાજો છોડીશ નહીં, એટલે હું વડતાલ નહીં છોડું. કોઈની લાગણીમાં, કોઈના પ્રેમમાં, કોઈના એમાં બિલકુલ મોહબતમાં ખેંચે, અને એ ખરેખર પ્રભુમાં જોડેલો પોતાના ગુરુની આજ્ઞામાં રહ્યો. આપણે તો વાત વાતનો અપવાસ કરો, કોઈ આગ્રહ કરતો જમી લઈએ, આ નક્કર કરીએ. જયારે શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ ની ઉપાસના પ્રવર્તાય, પણ એમના રગ 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 રગમાં ઉપાસના જીવતી હતી, જીવંત રાખી હતી, ના છોડું ના પાડી. અને જો આગળ શું થાય તે પાછું આપણે જાણીએ છીએ. તે દિવસે અગિયારમી આ બન્યું ને, ના પાડીને બારમી સવારે પાટોત્સવ નો વિધિ હતો, વડતાલ મંદિરનો સમય થયો, બધાને ચિંતા હતી શું થશે. પછી કૃષ્ણ જેદા તમે જો ગુણાતીતના સ્વરૂપ એવા ભગતજી મહારાજ જાગાસ્વામીના સમય સમકાલીન એવા કૃષ્ણ જેદા, જેમના ઉપર ગુણાત્યાન સ્વામી જાગાસ્વામીની અનન્ય પ્રસન્નતા હતી અને ગુણાતીત ભાવને પામેલા, એ વસ્તુ પણ શાસ્ત્રીજી મહારાજ પકડી હતી. એ કૃષ્ણ જેદાને ખબર પડી કે શાસ્ત્રી મહારાજ પર સંકટ છે, એટલે 50 ભક્તોને લઈને એ સમયમાં હાજરી આપવાયા હતા. અને બધા ભક્તો જઈને કૃષ્ણ જાદાને કહ્યું, શાસ્ત્રી મહારાજ ના પાડે છે, વડતાલથી બહાર નીકળવાનું અમને ચિંતા થાય છે, ઘરે ઊંઘ નથી આવતી, તમે અમને મદદરૂપ થાવ. ત્યારે કૃષ્ણ જાદા શાસ્ત્રીજી મહારાજને મળ્યા. કૃષ્ણ જાદાને ખ્યાલ હતો સ્વામિનારાયણ ભગવાનનું જે જ્ઞાન, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામી અને નારાયણ મંદિરોની મૂર્તિઓમાં પણ યુગલ ઉપાસનાનો સિમ્બોલિક સ્વામિનારાયણ ભગવાને આપણને આદેશ આપ્યો હતો. એ મૂર્તિમાન અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ અદા કરવા માટે ગુણાતાન સ્વામી સાથે મહારાજની મૂર્તિ પધરાવવાનો સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ અક્ષર ઉપાસના દ્વારા સાકાર કરવો હતો, એ ભગવાનનું જ કામ છે. એટલે એમને શાસ્ત્રીજી મહારાજને કહ્યું, જે ભગતજી મહારાજ તમને આજ્ઞા કરી મંદિર ના છોડવીશ દરવાજો, એ ભગતજી મહારાજ આજ્ઞા કરી તમે વડતાલ છોડી દો. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, જો ભક્તોના પ્રેમથી, કોઈ ડરથી, કોઈના આયાનાથી બિલકુલ શાસ્ત્રીમાં ચલિત થયા નહીં, વડતાલ છોડવું જ નથી. પણ જુઓ કૃષ્ણ જેદાએ કહ્યું એટલે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે આપ બોલ્યા, હે કૃષ્ણ જેદા આપ બોલ્યા તેમાં સાક્ષાત ભગતજી મહારાજ બોલ્યા એમ હું જાણું છું, માટે આપની ઈચ્છા પ્રમાણે જ કરીશ. અને તમે જો શાસ્ત્રીજી મહારાજ પોટલો લઈને 5 સાધુઓ સાથે વડતાલ છોડી દીધું. ભગવાનને સાકાર તો માનતા હતા એટલે સાધુ થયા. આવી ચકૈડામાં ચડાયા, બધા ડરી ગયા, બધા ગભરાઈ ગયા. શાસ્ત્રીમાં સિદ્ધ પ્રકૃતિની જેમ ભગવાન કરતા હતા છે, માણીને આનંદમાં રહ્યા, મને તમને સૌને આનંદમાં રાખ્યા કરતા હતા માને. ને ભગતજી મહારાજને ભગવાનનું સ્વરૂપ માણીને અસાધારણ પ્રેમથી જોડ્યા અને બેહાજોની આજ્ઞા પાડી કે વડતાલ ના છોડું એટલે નહીં છોડું, મારા ગુરુની આજ્ઞા છે, કોઈની મોહબતમાં કચાણે, કોઈના પ્રેશરમાં નહીં. પણ કૃષ્ણ જેદાએ મારા ગુરુ ભગતજીનું સ્વરૂપ છે એમને કહ્યું કે તમે વડતાલ છોડી દો, એ જ નિત્ય જોડી લઈને નીકળી ગયા. તમે વિચાર કરો, આ ગુરુની આજ્ઞા સાધાર પણ. અને છેલ્લું સ્ટેપ આવે છે, ભગવાનના ભક્તોને નિર્દોષ માનો. શાસ્ત્રીજી મહારાજ એમના જીવનમાં આ પણ સારધાર પાર પાડ્યું. તમે જુઓ તો એમના પ્રસંગો જુઓ જીવનના. વચાસન સંસ્થા થપાઈ એટલો બધો ભયંકર વિરોધ હતો, તોડી નાખવાનું જેને કહેવાય ને, આખું રફે દફે કરી દેવાનું આખું મિસ આખું આંદોલન. શાસ્ત્રી મહારાજની પ્રભુતા છૂટ આરી, આ બધા કોઈ વિરોધની સામે ટક્કર સાધુ સિવાય કોઈ ના જીતી શકે, યાદ રાખો. અને એવી અદ્ભુતા શાસ્ત્રીમાં યોગી મહારાજ પ્રમુખ સ્વામી હતી એટલે સંસ્થા અમને કોઈ વાળ વાપો ના કરી શકે. એ શાસ્ત્રીજી મહારાજને આટલું બધી તકલીફ આપી, આટલું બધી કનકત કરી અને કાયમ ડખા કર્યા જ કર્યા, એ સંસ્થાના સાધુઓ મને વિરુદ્ધ પત્રિકા બહાર પડી. એટલે આપણે જાણીએ છીએ ગુજરાતીમાં કહેવત છે, તમારા દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર. વડતાલ સંસ્થાની પત્રિકા બહાર પડનાર આપણા મિત્ર કહેવાય, કારણ કે આપણી એ સંસ્થા આપણી વિરુદ્ધ હોય. પણ શાસ્ત્રીમાં જ એવા નહોતા, એ અક્ષર પુરુષોની શુદ્ધ ઉપાસના પ્રવર્તક હતા, એટલું નહીં પણ શુદ્ધ ઉપાસના જીવનમાં રગે રગમાં વણેલી હતી. કે સ્વામિનારાયણ ભગવાનના નામ માત્ર સંબંધ વલણ વિશે કોઈ ખોટું બોલી જ ના શકે, આપણે જે બોલ્યો તો ડારવો હતો સાંભળવું નહીં, બોલવું તો નહીં પણ સાંભળવું પણ નહીં, વિચારવું પણ નહીં. તો શાસ્ત્રી મહારાજ આગળ આવીને પત્રિકા વાંચતા, શાસ્ત્રી મહારાજ અને બે ચાર વાક્ય શાસ્ત્રી માં એકદમ ગોટો પડો, એ કહે બંધ કર. શાસ્ત્રી માં તમને આમ સુરવીર એક અવાજ કરે તો ભલ ભરા ને એ થઈ જાય. કઈ સ્વામી વડતાલ વિરુદ્ધ પત્રિકા છે, તાકે વડતાલ આપણું મંદિર છે અને આપની જાંગ ખોલી કરનાર તું કોણ છું? કે ફાડી નાખ, બારી દે. કરી વડતાલ મંદિરના કોઈ સાધુનું, વડતાલ મંદિરના કોઈ ભગતનું ઘસાતું બોલવા દીધા નથી. એ તો બોલે બોલ્યા જ નથી, કહેતા બોલવાય નથી દે. તમે વિચાર કરો અને કેવા અજાત શત્રુ તમે જુઓ. આ પ્રસંગો તમને કહ્યું છું તો યાદ રાખજો ભક્તોને મારી પ્રાર્થના કે આપણા જીવનમાં પ્રસંગો બને ત્યારે આપણે કેવું વલણ રાખવું એની સમજણ આપતા પ્રસંગો છે. કોઈને વિશે ભાવફેર નહીં કરતા. તે વખતે જે માણસોનો જે ઉપયોગ ભગવાનને કરવો હતો કરીને પણ એમની સાચી સાધુતાનું, શાસ્ત્રી મહારાજની સાચી સાધુતાનો, શાસ્ત્રી મહારાજના અક્ષર ઉપાસનાના એ વાતને આપણા જીવનમાં સાકાર કરવાની પ્રેરણા આપતા પ્રસંગો છે. કોઈના ભાવફેરમાં પડશો નહીં. શાસ્ત્રીજી મહારાજનો કાર્યક્રમ બોમણ ગામમાં હતો. જવાના હતા શાસ્ત્રી મહારાજ બોચાસનથી બોમણ ગામ. બે સંતો સામે ખબર પડી કે આજે, અને ત્યારે તો આપણા અક્ષર પુરુષોત્તમ સંસ્થાના મંદિરો નહોતા. મૂળ સંસ્થાના મંદિરોમાં જ જઈને સંતો ઉતરતા. એટલે આ ઉનાળાનો સમય હતો. બે સંતો શાસ્ત્રીમાં જવાના હતા બોમણ ગામ, પણ સંજોગ વરસાદ બોચાસન કામ આવી પડ્યું એટલે શાસ્ત્રી માં ગયા ને બીજા બે સાધુઓને મોકલ્યા. એટલે સંતો રાત્રે ઉનાળા સંત બધા સભા પત્યા પછી બધા ગયા એટલે છાપરા ઉપર સુઈ ગયા હતા. બીજે એ મંદિરના જે ખબર પડી કે આપણા મંદિરમાં લોકો ઉતર્યા છે એટલે બે પારાને મોકલ્યા. પારા સફેદ કપડા વાળા જ, અને શાસ્ત્રી માં ને મારવા જ મોકલ્યા એમ કહીએ તો ચાલે. એ આયા મંદિરના જે ઉપર ગયા છાપરામાં હુતા હતા બે સાધુ, એમને ઊંચકીને ફેંકી જ દીધા. તમે જુઓ તો વિચાર કરો, કોઈ માણસને તમે ફેંકી દો પણ ભગવાન સદા રક્ષામાં હોય. પેલા ખંખેરીને ઉભા થઈને જેમને બોલાયા હતા એમના ઘરે ગયા કે રાત્રે આવું થયું, કે આવું થયું, એમને ફેંકી દીધા. એટલે પેલો માણસ તો બહુ પાવરફુલ માણસ હતો ગામનો, અને બોરસદ તાલુકામાં એની હાક વાગે. ત્યારે તો જો ભારત સ્વતંત્ર થયું નતું, પોલીસોની બહુ ધાક હતી, યાદ રાખો. અત્યારના જેવું નતું, લોંચ આપીને છૂટી જાય. ફોજદારની બહુ ધાક અને ગાયકવાડી રાજ હતું. એટલે પેલો તરત બોરસદ ઉપડ્યો. બોરસદના ફોજદારને કહ્યું ને એ બંનેને રાતો રાત પકડીને જેલમાં નાખી દીધા. હાહાકાર મચી ગયો સંસ્થામાં, મૂળ સંસ્થામાં જ્યાંથી આવ્યા હતા. એ ક્યાં જેલમાં જાય સારું નહીં. એટલે ફોજદારને પાસે બહુ પ્રાર્થના કરી. ફોજદાર કહે છે હું છોડું જ નહીં, પેલો બોમણ ગામ વાળો પટેલ ના કહે તો મારથી છોડાય જ નહીં. કહે ને હવે પકડાય પકડ્યા, કોર્ટમાં કેસ થશે. કેટલા બધા ધમ પછાડા કર્યા. પેલા પટેલ પટેલ કહે છે તમે તમારા મગજમાં સમજો છો શું, વિરોધ છે તો કરો વિરોધ, પણ આ રીતે કોઈને ફેંકી, તમે આ કઈ દાગીના છે તમે આવું કરો, ફેંકી દો જરા તો સમજો, તમને પાઠ તો ભણાવો જ છે મારે, કહે છે છોડીશ નહીં એમને, એમ કહે છે. પટેલે વિફર્યા બે દાડા ચાલ્યું, કોઈ સમાધાન જ ના થાય. ફોજદારે તો દાદ જ ના દીધી. ત્યારે ગોવર્ધનભાઈ કોઠારીએ આ લોકોને આઘા પછાતા, કહ્યું કે એટલે તમારે એને છોડાવવા છે? તા કે બાપા એટલા માટે તો દોડાદોડ કે તા કે એક જ પુરુષ છોડાઈ શકશે. તા કે કોણ? શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ. પેલા થરેલ કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ, એને મારવા તો માણસો મોકલ્યા, એને આપણને છોડાવે? તમે એને ઓળખ્યો નથી એ સાધુને, જાઓ કે છે મળો એમને, માફી માગો. અરે માફી નહીં માગો તો તમે કહેશો તો એ છોડાઈ આપશે તમને. તમે જોજો તો ખરા, એની સાધુતાનો દર્શન કરજો તમે. બે સંતો અને હરિભક્તો ગયા બોચાસન. શાસ્ત્રી મહારાજ પ્રેમથી આવકાર્યા, બધું બતાડ્યું, દર્શન કર્યા, ફેરવ્યા. પછી કે કેમ માનતા? એટલે શાસ્ત્રી મહારાજને ખ્યાલ આવી ગયો, કારણ કે શાસ્ત્રી મહારાજ જાણતા હતા આ ભક્તો અહીં આવે એટલે છોડાવો, એટલે વાત કરી. કે ફોજદાર પેલા પટેલ કે છે તો જ છોડશે એવું કે છે. એટલે શાસ્ત્રીજી મહારાજે બોમન ગામ પેલા પટેલ ને બોલાવે બોમન ગામ થી, તો પટેલ સમજી ગયા શાસ્ત્રી મહારાજે બોલાવ્યો છે અને આ લોકોને જોયા. અને પટેલે સીધું શાસ્ત્રીમાં કઈ કહે તે પહેલા કહ્યું કે જો શાસ્ત્ર ગુરુદેવ તમારી આજ્ઞા મને શિરોમાન્ય છે, તમને દંડવત કરું, દંડવત કર્યા તમને પ્રાર્થના કરું, તમે જે કોઈ કરીશ પણ આ લોકોને તો હું છોડીશ નહીં, તમને મારવાની હિંમત કરીને આયા કેમ, એમને મારે પાઠ ભણાવવો છે. એટલે સ્વામીજી તમે કોઈ પણ સંજોગોમાં તમારી ગુરુ છો પણ આ આજ્ઞા નહીં પાડું કહે. શાસ્ત્રી મહારાજ કહેના મારી ઈચ્છા છે છોડી જ દે, કે નહીં છોડું. દાદા જ ના દીધી શાસ્ત્રી મહારાજને પટેલે. પછી શાસ્ત્રી મહારાજ બોલ્યો, જો પટેલ હું પણ નિર્ણય કરું છું કે જ્યાં સુધી આ બે સંતોને જેમને પકડીને જેલમાં મૂક્યા છે એ વડતાલ મંદિરે પાછા ના જાય ત્યાં સુધી હું જમીશ નહીં, આ મારો નિર્ણય છે કહે છે. પટેલ ધ્રુજી કે રડી પડે, ગુરુદેવ આટલું બધું તમારે કરવાનું? તરત જઈને બોચા પેલા સંતોને છોડાય, વિચાર કરો તમે, આ અજાત શત્રુતા એમની. ભગવાનના ભક્તોને દિવ્ય માનવાની કેટલી હદે તમે વિચાર કરો. કોઈ તમને નુકસાન કરે, માણસ તમારે ઝડપટમાં આવે ને તમે સજા કર્યા વગર રોજ નહીં. શાસ્ત્રીમાં જે પ્રેમથી એમને વિદાય કર્યા અને મોકલ્યા. આ અક્ષ પુરુષોત્તમ સનાતન ઉપાસના જે શાસ્ત્રીમાં સમજાઈ રહ્યા છે, ભગવાન સદા સાકાર છે, ભગવાન કરતા અર્તા છે, એવા સત્પુરુષ દ્વારા પ્રગટ છે. એના વિશે આત્મબુદ્ધિ પ્રીતિથી જોડાઓ અને બે અજવાની આજ્ઞા પાડો, એના સંબંધ દ્વારા સૌ નિર્દોષ છે. આવા અઢળક પ્રસંગો મેં કયા થોડા, તો એક 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 બના શાસ્ત્રીના જીવનમાં તમે જોઈ શકો, યોગી મારા જીવનમાં જોઈ શકો, પ્રમુખ સ્વામી બાપાના જીવનમાં જો, મહંત સ્વામીના જીવનમાં જો, હરિદાસ સ્વામીના જીવનમાં જો, અશ્વિનભાઈ શાંતિભાઈ કે મુકુંદજી ગુરુજીના જીવનમાં તમે જુઓ તો આ પ્રસંગો સાકાર છે. ગુરુએ જે વસ્તુ આપી શાસ્ત્રીમાં યોગી મહારાજે, એ વસ્તુ આ સંતોમાં સાકાર છે. એટલે આ વર્લ્ડ વ્યાપી ઉપાસના સ્પ્રેડ થઈ રહી છે. વિચાર કરો, એકલી વાતો કરવાથી ઉપાસના પ્રવર્તન નથી થતું. મોટા મોટા ગ્રંથ બહાર પણ ઉપાસના પ્રવર્તન વાદ વિવાદ કરીને જીતવાથી નથી થતી, પણ મૂર્તિમાન ઉપાસનાના જીવન સ્વરૂપો શાસ્ત્રીમાં યોગીમાં તૈયાર કરીને આપણને આપ્યા, ભેટ આપી, કેટલી મોટી કૃપા કરી પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, ડોક્ટર સ્વામી, ભક્તિપ્રિય સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, વિવેક સાગર, ઈશ્વર ચરણ, તમે જો તો બધા સંતો ભેદરજ સ્વામી, બ્રહ્મેર, બધા સંતો નામ બનાવે, ગુરુજી, હરિપ્રસાદ સ્વામી, પ્રેમ સ્વામી, અશ્વિનભાઈ, શાંતિભાઈ, આ બધા સંતોને તમે જુઓ તો એટલે આપણે ફાઈ ગયા છે. વસંત પંચમીનો મંગળકારી ઉત્સવ ઉજવવાનો આપણો હૈયામાં આનંદ છે કે સ્વામી આપ પધાર્યા, પ્રગટ થયા, વસ્તુ તો આપી તો ખરી પણ એ વસ્તુ અમારા જીવનમાં સાકાર થાય એવા ગુણાથી તવસના સાધુને આપણે ભેટ પણ આપી અને એને વિશે અમને હેત કરીને જોડ્યા. હવે તમે જે સુરતાથી આ મુદ્દાઓ જીવ્યા એવું અમારું જીવન બને એવી આપના મંગળકારી પ્રાગટ્ય પર અમારી સૌની પ્રાર્થનાઓ છે. ખરેખર આપણને અનમોલ વસ્તુ મળી છે, અનમોલ, જેનું કોઈ મૂલ્ય વાંકી શકાય એમ નથી. જેમ જેમ એનો મહિમા સમય છે, જેમ જેમ આપણે એ વસ્તુને ઊંડા ઉતરતા જીવન જીવતા જઈએ આવે એમ એનો આનંદ અધિક આવે છે, એનું મૂલ્ય વિશેષ ને વિશેષ સમજાતું જાય. યોગી બાપે સીધું સાધું દ્રષ્ટાંત આપતા એક એને મારી વાત પૂરી કરું. એક ગામડામાં એ દુકાનદાર એક બકરીનું ટોરું જતું હતું ભરવા રબારી લઈને, એ બકરીને એક બકરીના ગો આપણે ડોકે ચડકતો કાચ જોયો, જગારા મારતો હતો, દિવસનો હતો, તડકો હતો, એટલે થયું સાલવા સામાન્ય કાચ નથી લાગતો. એટલે એને થયું કે આ ભરવાડ દરબારી પાસે લેવું કે જો માગીશ તો નહીં આપે. એટલે એને કહ્યું કે એટલે રબારીને બોલાવ્યા કે મેં અહીંયા અહીંયા બકરી જોઈ એટલે મને યાદ આવ્યું કે શું કાકા મને વૈદ્યની દવા છે ને મારે બકરીના દૂધમાં લેવાની છે. તો કે બાપજી તમને રોજ બકરીનું દૂધ આપી જઈશ. તા કે એવું નહીં, તું આપવું ને મારે એ થાય એના કરતા એક બકરી જ મારે વેચાતી લેવી છે, બોલ શું કિંમત? તો કે 10 રૂપિયા. તમે લઈ લે એક બકરી મૂકી દો. તારે પેલી પેલી જેને ડોકે કાચ ભરવાયો છે ને યાર, તાકે તો મારી માનતી બકરી છે, એ તો ના આપવું. તાકે આપને તને 5 રૂપિયા વધારે આપવું. પેલો લલચે ગયો કે આ કાચનો ટુકડો ખેતરમાંથી મળે એ બોધ્યો છે, 5 રૂપિયા મળતો હોય તો એ કાચવાળી બકરી આપી દીધી. 2-5 દાડા બકરી રાખીને પેલા છોડી દીધી, કાચનો ટુકડો લઈને તાલુકાના ટાઉનમાં ગયો. ઝવેરીને કહ્યું કે આ ભાઈ શું? તાકે બોલો હા કિંમત કરો, વેચવી છે મારે. કે એમ? તાકે 1000 રૂપિયા. લાવ 1000 રૂપિયા. લો 1000 રૂપિયામાં એક 10 રૂપિયાની વસ્તુને 1000 રૂપિયામાં લે. તમે વિચાર કરો, 100 ગણી કિંમત મળી. એટલે ખુશ થઈને પાછો આવ્યો, એને મોટા શહેરમાં વેચ્યું તો એને 1 લાખ રૂપિયા મળ્યા. 1000 ના 1 લાખ રૂપિયા મળ્યા. એને વડોદરા અમદાવાદ જેવા શહેરમાં વેચ્યું, એને 1 કરોડ રૂપિયા મળ્યા. બોમ્બે જઈને વેચ્યું, એને 10 કરોડ મળ્યા. અને એને બેલ્જિયમમાં હીરાના વેપારની ત્યાં જઈને વેચ્યું. તો એમ કહેવાય છે કે મળી એવો હતો કે પેલાએ કહ્યું કે 10 નોકરો રાખો. તારે આવા નોટો નથી, તારે 1000 રૂપિયા હતા. 10 માટલિયા એટલે 10 મજૂરો રાખો, માટલા લઈને સવારે સૂર્ય ઉગે સૂર્ય હાથમાં ત્યાં સુધી લઈ જાઓ, જેટલું લેવાય એટલું તમારું. કે ગામમાં હા કરશે કે આ માણસે આનો ભંડાર લૂંટાઈ દીધો. એનો બાપ આવ્યો કે મારો છોકરો કદી એવું કરીને મેં ટ્રેન કરેલો છે. પછી મારી જોઈને એને કહ્યું, દીકરા ત્યાં મફતમાં પડાવી દીધો, હો તારું ભલો થાય. એ મણીને જયારે શરદ પૂર્ણિમાએ આકાશમાં મૂક્યો તો એના જેવા ચંદ્રના કિરણો જયારે પડ્યા એના જેવો અનંત કરોડો મણીઓ ધર્મ એને મળવા લાગે. તમે જુઓ કરો, ભરવાડને તો 5 રૂપિયાની જ કિંમતનો કાચ લાગ્યો. જેમ જેમ પરખ થતી ગઈ, ઝવેરી બદલાતા ગયા, પરખ થતી ગઈ, એમ કિંમત વધતી ગઈ. એમ જેમ જેમ આપણે આ અક્ષર પુરુષોત્તમની ઉપાસના પ્રવર્તન કરનાર સાચના યોગી મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે, એવા સંતોમાં જોડાઈએ છીએ. પછી મહંત સ્વામી જોડાવો, હરિપ્રાસ સ્વામી જોડાવો, અશ્વિનભાઈ શાંતિમાં જોડાવો, કોઈ પણ સાધુમાં જોડાઈને બે હાથ જોડીને એમ કરો છો, કરીએ છીએ આપણે બધાય. અને આ શાસ્ત્રીમાં જે જીવન જીવીને બતાડ્યું, કરતા સાકાર છે, કરતા છે, એમાં આત્મબુદ્ધિની તૃતિ છે, એની આજ્ઞા પાડીને ભગવાનના ભક્તના નિર્દોષ માનીએ, તેમ તેમ જીવનમાં એનું જે મૂલ્ય વધતું જાય, વધતું જાય, વધતું જાય, એમ એમ એનો આનંદ વધતો જાય છે. આજે વસંત પંચમી અદભુત દિવસ છે, પરિવર્તન દિવસ કહીએ તો ચાલે, કે આપણા સૌના જીવનને અહંતા મમતા મારા તારાથી પર થઈને માનવ જીવનમાં પ્રભુનો સાચા સુખ શાંતિ આનંદ ભોગવવા માટે રૂપાંતરણ થવાનો દિવસ શાસ્ત્રીજી મહારાજ પ્રગટ થયા પછી થયો. એમને ઉપાસના પ્રવર્તા એના દ્વારા એવા પરિવર્તન દિવસે. ને શિક્ષાપત્ર આપણે ગમે એવા ગુરુ આપણને મોટા, બહુ ગુરુ મોટા મળ્યા છે, સંતો બહુ મોટા છે, પણ મર્યાદામાં રહીને ભક્તિ કરવી છે. ભક્તિ વેવલી ના બની જાય એનું ધ્યાન રાખવું. એટલે શાસ્ત્રીમાં જે શિક્ષાપત્ર જેવો અજોડ ગ્રંથ રાખ્યો, ભક્તિ ક્રિયાકાંડમાંના પરિણામે. યાદ રાખો, ભગવાનના ભક્તની ભક્તિ વેવલી થઈ જાય છે, કાં ક્રિયાકાંડ મિકેનિક થઈ જાય છે, કાં વેઠ ઉતાર એવી થઈ જાય, એ ના થાય. એટલા માટે શિક્ષાપત્ર જેવો અજોડ ગ્રંથ પ્રભુએ આપ્યો છે એને રાખીને જીવીએ. અને એવું જીવન જીવનારા બ્રહ્માન સ્વામી, નિષ્કુળાન સ્વામી એવા અજોડ સંતોનો પણ પ્રાગટ્ય દિન નો શિરમોળ સમા આપણા ગુરુદેવ શાસ્ત્રીમાં જન્મદિવસ. દેશ પરદેશમાં વસતા સર્વવાળા ભક્તો, તમને ખરેખર મારા ખૂબ અભિનંદન, ધન્યવાદ. આપણા નૂતન મંદિરમાં એ ગુરુદેવ શાસ્ત્રીમાં યોગી મહારાજનું ઋણ અદા કરવા માટે સંતો અને આપ બધાએ નક્કી કરીને સોનાની મૂર્તિઓ પધરાવીને એના માટે બહેનોને ખાસ વિશેષ અભિનંદન, અઢળક સોનું આપ્યું. આજે શાસ્ત્રીમાં પ્રાગટ્ય પર્વ છે, 7 જૂને ગુરુદેવ યોગી મહારાજનો પ્રાગટ્ય પર્વ છે. કોરોના વાયરસે બધી બહુ ભયંકર જંજાળ સજાઈ છે, ભારું થયું, અશ્વિનભાઈ અને શાંતિબેન કમિટીએ પોષી પૂનમે મૂર્તિ પ્રતિષ્ઠા કરી, પ્રભુ બેઠા, અને પછી જ્યાં ચાલુ થયું એમાં આપણને પ્રભુની ભક્તિ કરવાની અને સંસ્મરણ કરવાની એનું મહાત્મા હૈયામાં વધારતા જવાનો અદ્ભુત ટાઈમ મળ્યો. હવે કોરોના કાળ પૂરો થયો છે અને પૂરો થાય અને ખુશાલીમાં આપણે 7મી જૂને મંદિરના કળશ ચડાવવા છે. એ કળશને પૂજનને કરીશું. એ મંદિરના કળશ હમણાં મને એટલે મને યાદ આવ્યું, હમણાં 10 દિવસ પર 2-3 ભક્તો આવ્યા હતા બહેનો સાથે. એમને કહ્યું કળશ ચડાવવાના, તો કળશ સોનાના છે, મૂકવા કળશ સોનાના ચાલશે છે. કારણ કે અમારે સોનું આપ્યું પણ અમને એવું થઈ ગયું કે અમે ઓછું આપ્યું એટલે અમારે સોનું આપો, મૂકું પ્રેમથી આપો. તેવું જેને થઈ ગયું હોય પ્રેમથી મારી અપીલ છે કે આ સોનાના કળશમાં સોનુંનું દાન કરજો. અને જેમને નથી આપ્યું ને એમને કે અમે રહી ગયા શાસ્ત્રીના અભિમાનની મૂર્તિમાં સોનાનું દાન કરવાનું, તો આ કળશમાં પણ તમે દાન કરી શકો છો, સેવા કરી શકો છો. મંદિર પૂરું ક્યારે થયું કહેવાય કે કળશ ચડી જાય તારે. તો 7મી જૂને ગુરુદેવ યોગી મહારાજના પ્રાગટ્ય પર્વ, આપણે શાસ્ત્રી મહારાજનું પ્રાગટ્ય પર્વ આ જોયું, ગુણાતીતનો દીક્ષા દીને આપણે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી, અને એવા ગુણાતીત ધારક, એવા ગુણાતીત સંત યોગી મહારાજનો જેને લઈને આપણો આખો સમાજ સુખી છે ગુરુદેવની ભક્તિ અદા કરવા માટે, 7મી જૂને યોગી મહારાજના પ્રાગટ્ય પર અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિકાકા, સદગુરુ, સંતો, દિલીપભાઈની એક્ઝિક્યુટિવ કમિટી અને દેશ પરદેશમાં વસતા આ બધાને રજા લઈને આપણે 7મી જૂને કળશ સોનાના ચઢાવવા છે અને આરતી કરી. ત્યાં સુધીમાં અત્યારે કામ ચાલે છે, સરસ કામ ચાલે છે. બહાર મંદિરની આજુબાજુ પરિસરમાં લેન્ડસ્કેપિંગનું કામ ચાલે છે. બીજા બધા મંદિરના જે બાકીનો કામ એ ચાલી રહ્યા છે. ઘૂંઘટ નખી ગયા છે, કળશ તૈયાર થઈ રહ્યા છે. હવે સોનાના કળશ એના પર એ ચઢાવવાનું આવશે. એટલા માટે અપીલ છે, જેને પણ સોનાની ઈચ્છા હોય, આપવાની ઈચ્છા હોય, ઓછું આપ્યું હોય વધારે આપવું છે, નહીં નથી આપી શકાય ના આપવું છે, એ નિમિત્તે સેવા કરવી, એ બધાને મારી પ્રાર્થના છે. તમે સેવાઓ બહુ કરી છે, માગવાનો અમને અધિકાર નથી આવ્યો, કારણ કે તમે કેપેસિટી ઉપરાંત સેવાઓ કરી છે. તપ પણ એટલું કર્યું છે, ભાત ભાતના તપ, ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, નહીં જવાના, અને વ્રત પણ એટલા લીધા છે, મંત્ર લેખન કરવાનું, ધૂન કરવાના, બધું છોડવાના. તમે તપ વ્રત બહુ કર્યા છે, દાખલો બહુ કર્યો છે. કોઈ કેટરિંગ કર્યું, કોઈ પસ્તી ઉઘરાયું, કોઈ બચત કુંભ કર્યું, કોઈ વાસણ ઉઘરાયો, ઘરે ઘરે ફરીને કોઈ બચત કુંભની સેવા કરાવી. તમે જુઓ તો હોલસેલ આખા ગુનાતી સમાજનું છે, કેનેડાથી લઈને ન્યુઝીલેન્ડ સુધી, કેનેડા, અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપ, ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, બધા ભક્તો, એક એક ભક્તે પોતાનું આમાં પ્રદાન કર્યું છે. એ તમારા એ પ્રદાનને લઈને સ્વામિનારાયણ ભગવાનની ટીમ સ્પિરિટથી એકમ ના થઈ ને બધા દરેકે પોતપોતાના ગજા ઉપરાંત સેવાઓ કરી, કહું તો ચાલે. મારું મસ્તક નમી ગયું એટલે તમને આ પણ આ અઠવાડિયા પર પેલું કપલ આવ્યું, બે ત્રણ જેને આવીને મને કહ્યું કે અમારી ઈચ્છા છે કે આવું કરો, અમે રહી ગયા છે અમે, તમને સેવાનો મોકો મળે. એમ થયું કે હવે ઘણા બધાને એવું થતું હશે, તો એ માટે ખાસ અપીલ કરી છે. આપજો જેવું નહીં કહેતો, પણ જેને પણ ઈચ્છા હોય, કારણ કે તમારે આપ્યું એને લઈને તો આ બધું થયું છે, પણ જેટલું પ્રભુના કાર્યમાં વાપરીશું એટલું આપણું રહેવાનું છે. અને એ માટે તમને સૌને પ્રાર્થના, 7મી જૂને ગરમી હશે પણ છતાંય ભક્તિ અદા કરવા માટે બધાને આપણે નક્કી કર્યો છે. દિવસ બાપાનો પ્રાગટ્ય પર્વ એ બહુ અગત્યની વાત છે આપણા માટે, એ બાપા તરફની ભક્તિ અદા કરવા બાપાના પ્રાગટ્ય પર્વે અત્યારે કાર્યક્રમ રાખ્યો છે કળશ પૂજનનો. કળશ ચડાવીશું અને આરતી કરીશું, જે બધી વિધિ કહે શાંતિભાઈ, મનોજભાઈ અને આખી ટીમ જે નક્કી કરે એને આપણે ફોલો કરીશું. પણ આ દિવસ છે અશ્વિનભાઈ, શાંતિભાઈ અને બધા અનુપમ મિશનના કમિટીઓને જાણ કરીને આ દિલીપભાઈને આખી કમિટીએ નક્કી કર્યું છે. તો આ દિવસ ખાસ ખાસ એ દિવસ માટે અત્યારે બાપ સાતમા જન્મદિવસથી બાપાને જન્મદિવસ સુધી આપણને જે ઈચ્છા થાય એ સેવાની, જે ભજન પ્રાર્થનાની ધૂન ભજન પ્રાર્થના કરજો કે આ કોરોનો છે એ પૂરો સૂર્યલોકમાં જતો રહીને બધા હરી ફરીને પાછા ભક્તિનો આનંદ કરીએ, ભેગા થઈને સમય ઉત્સવની ઉજવણીમાં આપણે ભાગ લઈ શકીએ એ માટે સૌ ધૂન ભજન પ્રાર્થના કરો. સાતમા આજના પ્રાગટ્ય પર્વ શિક્ષાપત્રીના આજે મહારાજે ભેટ આપી આપવાની એ દિવસે મંગળકારી દિવસે બ્રહ્માંડ સ્વામી ઇસ્કોલ સ્વામી પ્રાગટ્ય પર્વે સૌને લાખ લાખ વંદન, જય સ્વામિનારાયણ. અને સ્વામી શાસ્ત્રીમાં અંદર પ્રાર્થના, યોગી બાપાને પ્રાર્થના અને પ્રત્યક્ષ ગુણાતી સ્વરૂપના ચરણમાં પ્રાર્થના. સંત સર્વ એકતા રાખી હરી મળીને પ્રભુ આપના ઉપાસ્યાના કાર્યમાં ઉપાસનાના કાર્યમાં અમે સમર્પિત થયા છે. તમારા ભાવમાંથી બહાર નીકળી 100% સમર્પિત થઈ અને તમારા કાર્યને અમે ખરેખર ગોકેરો કરીએ એ માટે અમને સૌને બળ બુદ્ધિ પ્રેરણા અને જાગ્રતતા ખૂબ અર્પણ કરજો એવી આજના મંગળકારી દિવસની પ્રાર્થના. જય સ્વામિનારાયણ.